તારીખ 23/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 674 અને 677 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 393
અનુભવ પ્રકાશ ઉપરના પ્રવચનો નથી, એ તેના બોલ છે. 676 થી 712 સુધી 36 બોલ છે અનુભવ પ્રકાશના. અનુભવ પ્રકાશ દીપચંદજી કાશલી વાત કરીને એક સમ્યજ્ઞાની મહાત્મા થઈ ગયા જયપુરમાં 250 વર્ષ પહેલા. અનુભવ સંબંધીનો અને સિદ્ધાંત જ્ઞાન સંબંધીનો તેમનો શોષણ અને અનુભવ કેટલો સચોટ હતો એનું સાહિત્ય આજે પણ સ્પષ્ટ કરે છે. ભૂતકાળમાં થયેલા જ્ઞાનીઓનું પણ વર્તમાનમાં સ્પષ્ટ જ્ઞાન થાય એવા એમના લખાણો ઉપરથી નક્કી થાય કે આને અનુભવ હતો, જ્ઞાન હતું અને ક્યાંય તાત્વિક પ્રયોજનભૂત ભૂલ એક પણ ઠેકાણે દેખાતી નથી. અને સ્પષ્ટ અનુભવ હોય તો જ આ શૈલી ને આ પદ્ધતિથી આવી રચના થાય એવું કથન થઈ શકે એવું આ સાહિત્ય છે. એમણે અનેક ગ્રંથો લખ્યા છે, તેમાં પણ અનુભવ પ્રકાશ અને આત્મ અવલોકન એ બંને ગ્રંથ આત્માનુભવ ઉપર છે. અવલોકનનો અર્થ પણ એમણે અનુભવની જગ્યાએ જ અવલોકન શબ્દ વાપર્યો છે. અને બંનેમાં કેટલું લખાણ એકદમ સામ્ય છે, સરખું છે. માં છે ધર્મનું સાધન બતાવે છે. ધર્મ થાય આત્માને એ ધર્મ પરિણામ કયા સાધન વડે થાય એની વિચારણા કરવામાં આવે તો અહીંયા કહે છે કે સાધન નામનો આત્મામાં મૂળ છે. બાહ્ય સાધનની અપેક્ષા નથી આત્માને, ધર્મ કરવા માટે બાહ્ય સાધનની અપેક્ષા નથી. આત્મામાં સ્વયં સાધન નામનો ગુણ છે. જેમ આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, તેથી આત્મામાં જે અનંત જ્ઞાન રહેલું છે તેમાંથી જ્ઞાન પ્રગટે છે. એવું સાધનનું છે કે આત્મકાર્ય કરવા માટે, આત્માને પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવા માટે, ધર્મ કરવા માટે, જ્ઞાન અને આનંદ શાંતિ પ્રગટાવવા માટે આત્મા પોતે જ સાધન સ્વરૂપે છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપે ને આનંદ સ્વરૂપે છે એમ જ આત્મા સાધન સ્વરૂપે છે. સાધન નામનો આત્મામાં ગુણ છે, તે ન હોત તો સ્વરૂપ પરિણમન સમ્યક દર્શનના આચાર્ય સ્વરૂપ પરિણમન ન થાત. જો આત્મામાં સાધન નામનો ગુણ ન હોત તો જે સાધનથી કાર્ય થાય, નિષ્પન્ન થાય, કાર્યની નિષ્પત્તિ થાય એ ન થઈ શકે. સાધન હોય તો થઈ શકે. અને આત્મા કે કોઈ પદાર્થ એવો પરતંત્ર નથી કે બાહ્ય સાધનની અપેક્ષા રાખે અને બહારનું સાધન મળે તે રીતે એનું કામ થાય ને નીકળે એનું કામ ન થાય. એ વસ્તુ સ્થિતિ કોઈ પદાર્થને વિશે નથી. એટલે સાધન નામનો આત્મામાં ગુણ છે, કરણ નામનો ગુણ કયો છે ત્યાં શાસ્ત્ર પરિભાષામાં એને કરણ કહ્યું છે. કર્તા ગુણ છે, કર્મ ગુણ છે, કરણ ગુણ છે, સંપ્રદાન ગુણ છે, અપાદાન ગુણ છે, અધિકરણ ગુણ છે. જે છ કારકો એક કાર્ય થવામાં છ કારકો જોઈએ, એ છ કારકો ગુણ રૂપે શક્તિ રૂપે પ્રત્યેક પદાર્થમાં છે. છ છ દ્રવ્યમાં આ છ કારકો રૂપ શક્તિઓ છે. તેથી પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય પર નિરપેક્ષ અને સ્વતંત્રપણે કરે છે, કોઈની પરતંત્રતા કોઈને નથી. એટલે આત્માને જે ધર્મનું સાધન સમ્યક દર્શનાન ચારિત્ર રૂપી પરિણમન છે, એ જો આત્મામાં સાધન ગુણ ન હોત તો થઈ શકત નહીં. એ તર્ક છે, ન હોત તો ન થાત, પણ જે છે એને માટે ન હોત તો પ્રશ્ન રહેતો નથી. સમજાવવાની શૈલી છે તર્કથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના સાધન વડે મોક્ષ દશા થાય છે, અને એનું જે અંતિમ ધ્યેય આત્માનું પરિપૂર્ણ શુદ્ધિ, સંપૂર્ણ શુદ્ધિ, સંપૂર્ણ પવિત્રતા, નિર્દોષ દશા થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટીને તેમાં વિકાસ પામીને તેમાં આગળ વધીને મોક્ષ દશા થાય છે. એ સમ્યક દર્શનના ચારિત્ર એનું ત્યાં સાધન થયું અથવા ઉપાય થયો અને એનું ફળ થયું મોક્ષ. મોક્ષ માર્ગ કારણ અને મોક્ષ એનું કાર્ય એમ લીધું છે. એવો ત્રિકાળ સાધન નામનો ગુણ છે. ત્રણેય કાળે ગુણ છે. ગુણ ત્રણેય કાળે હોવાથી ક્યારે પણ તેની અનુપસ્થિતિ હોય ને કાર્યને થવા માટે રાહ જોવી પડે એ પરિસ્થિતિ નથી. વસ્તુ પોતે જ સાધન સંપન્ન છે. માણસ કે ને સાધન સંપન્ન હોય એને શું, એને તો સાધન બધે કઈ સાધન પૂરેપૂરા સાધનો છે, જે કામ કરવું હોય તરત થઈ જાય. અહીંયા આત્માના ધર્મ માટે આત્મા પૂરેપૂરો સાધન સંપન્ન છે. શ્રી ગુરુ એમ બતાવે છે, ભગવાન એમ બતાવે છે કે જો ભાઈ તારા કાર્ય માટે તું પૂરેપૂરો સાધન સંપન્ન છો. તારું કાર્ય કરવા માટે તારે બહારથી સાધનો મેળવવા પડે, એકઠા કરવા પડે, અને એ બધું સાધન થાય તેથી તારું કાર્ય થાય એ વસ્તુ નિશ્ચિત રહે. તું આજે કર કે ગમે ત્યારે કર, તારી તૈયારી ઉપર આધાર રાખે છે. બાકી સાધન નથી કોઈ માટે તારું કાર્ય શું છે એ પરિસ્થિતિ. અથવા અમુક જીવને અમુક સાધન મળે તો કાર્ય થાય અને નહીતર ન થાય એ પ્રશ્ન રહેતો નથી. અહીંયા એની ચર્ચા કરશે કે ચોથો કાળ હોય તો તે સાધન છે. આ પંચમ આરો કઠણ છે. ચોથો આરો હોય તો જલ્દી ધર્મ થાય, માટે ચોથો આરો સાધન છે અને ધર્મ છે તે સાધી છે. એવું સાધ્ય સાધન પણ કાળ અપેક્ષાએ પણ આત્માને લાગુ પડતું નથી. ચોથો કાળ ને મજબૂત સહનન, મજબૂત સહનન આ વજ્ર નારાજ સહનન, વજ્ર નારાજ સહનન, એ બધા સહનન એટલે હાડકાની મજબૂતાઈ શુક્લ ધ્યાનની શ્રેણી માંડે ત્યારે જે ધ્યાનસ્થ અવસ્થામાં શરીર શારીરિક સ્થિતિ પણ એટલી મજબૂતાઈની હોય છે કોઈ પણ મોક્ષ જનાર જીવની. મોક્ષ પ્રાપ્તિ કરનાર જીવ અવશ્ય મનુષ્ય જ હોય છે અને એને સહનન પણ જે છ સહનન છે એમાં ઉપરના બે સહનન છે વજ્ર નારાજ સહનન અને બેસવાનંદ નાભાઈ પાસે. એ બે સહનન જ હોય, મજબૂત સહનન છે વધુમાં વધુ. તો એ સાધન ખરું કે નહીં, મનુષ્યપણું સાધન ખરું કે નહીં, કે એ નિશ્ચય સાધન નથી, ખરેખર સાધન નથી, વાસ્તવિક સાધન નથી. હોય છે એટલે એને ઉપચારથી સાધન કહેવામાં આવે છે. જો મજબૂત સહનન સાધન હોય તો એવું સહનન તાંડુળિયા મચને હોય છે, કે અંગુલના છેલ્લા અસંખ્યના ભાગમાં હોય છે એને એ સાધન હોય છે. તો એનો મોક્ષ થવો જોઈતો હતો, પણ પરિણામ જેવા કરે એવું ફળ થાય છે. હાડકા પ્રમાણે પરિણામ કરે, મજબૂત હાડકા હોય એના પ્રમાણે પરિણામ કરે એવું નથી એમ જેવું છે. એટલે ચોથો કાળ છે, મજબૂત સહનન છે એ વગેરેને અજ્ઞાની જીવો કેવળ જ્ઞાનનું સાધન કહે છે. મનુષ્ય દેહ પણ એમાં ગણવામાં આવે છે, કે મનુષ્ય દેહ છે એ મોક્ષનું સાધન છે. મનુષ્ય દેહ સિવાય કોઈની મુક્તિ થતી નથી. દેવો પણ મનુષ્ય દેહને મનુષ્ય ભાવને ઈચ્છે છે, પણ એ કહેવા માત્ર છે, પણ તે સાધન નથી, ખરેખર સાધન નથી. કરણ નામનો ગુણ પોતે પરિણમીને સાધન થાય છે, અથવા આત્માની ગુણ વિશિષ્ટતા છે કે જેનામાં કરણ નામનો, સાધન નામનો સ્વયં ગુણ જ છે, કે જે પોતે જ કાર્ય કરવામાં સાધનરૂપ છે. આત્મા પોતે જ સાધન છે, પોતાનું કાર્ય કરવામાં સાધનાંતરની અપેક્ષા આત્માને વિશે નથી. જ્ઞાન એટલા માટે કરાવે છે કે અનાદિથી પરાધીન બુદ્ધિ અને નિમિત્તાધીન બુદ્ધિવાળો જીવ બાહ્ય સાધનો શોધે છે, બાહ્ય સાધનો મેળવવા પ્રયત્ન કરે છે, અને એવી એની બુદ્ધિમાં પરાધીનતા ઊભી રહે છે કે અમુક પ્રકારના બાહ્ય સાધનો મળે તો મારું ધર્મરૂપી કાર્ય થાય, નહીતર મારું કાર્ય ન થાય, એવી એની જે વિપરીતતા છે બુદ્ધિમાં એ સ્વરૂપનું જ્ઞાન કરાવીને મટાડે છે. ભાઈ, તારામાં તારું સાધન પરિપૂર્ણ છે, એ સાધન પાંગળું નથી, ઓછું નથી, અધૂરું નથી, અલ્પ નથી, પણ પૂર્ણ સાધન તારામાં ભરેલું છે. કેમ કે શક્તિ છે એ પરિપૂર્ણ છે શક્તિ તરીકે. પ્રશ્ન થાય એવું છે એમાં, કે આત્માને એનું સાધન છે તો પછી કેમ આત્માએ અત્યાર સુધી કાર્ય ન કર્યું? કે આત્મામાં સાધન નામનો ગુણ હોવા છતાં એને સ્વરૂપ જ્ઞાન નહોતું, કે મારામાં મારું કાર્ય કરવા માટેનું પૂરેપૂરું સાધન મારામાં છે એવું એને પોતાનું જ જ્ઞાન, આત્મજ્ઞાન જેને કહીએ, પોતા સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાનનો એને અભાવ હતો. એ જ્ઞાનના અભાવમાં એણે શું કર્યું, કે પોતાનું કાર્ય, પોતાનું સુખ, પોતાની શાંતિ, પોતાનું જ્ઞાન મેળવવા માટે એને બાહ્ય સાધનો શોધ્યા, બાહ્ય સાધનોનો આધાર લીધો, અને એ આધારે એને પોતાનું કાર્ય કરવાનું માન્યું, સ્વીકાર્યું અને પ્રયત્ન કર્યો, તેથી કાંઈ સફળતા થઈ નહીં. પણ આ શાસ્ત્ર તો જ્ઞાનનું સાધન ખરું કે નહીં? ગુરુ તો જ્ઞાનનું સાધન ખરું કે નહીં? કોઈ સાધન નથી, ખરેખર સાધન નથી. પોતે જ્ઞાન કરે ત્યારે એમના ઉપર આરોપ આવે, નહીંતર આરોપ પણ આવી શકતો નથી. સ્વયં પોતે પોતામાંથી પોતાનું જ્ઞાન પોતાને સ્પર્શીને, અંતર્મુખ થઈને પોતાનો અનુભવ કરે, એ અનુભવ જ્ઞાન થાય ત્યારે પછી બહારના નિમિત્તો એને અનુરૂપ અનુકૂળ કેટલા હતા એનો વિચાર કરીને એના ઉપર આરોપ કરવામાં આવે છે, એટલી વાત છે. બાકી ખરેખર કોઈ બહારનું સાધન અંદરમાં કામ કરી શકતું નથી. કરણ નામનો ગુણ પરિણમીને સાધન થાય છે. સાધક દશામાં દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના શુભરાગને ઉચ્ચારથી સાધન કહેવામાં આવે છે. શુભરાગ સાધન છે, કેમ કે કોઈ જીવ સીધો અશુભ રાગમાંથી શુદ્ધ પરિણામે પરિણમતો નથી અથવા પરિણમી શકતો પણ નથી. અશુભ પરિણામમાં મલિન ભાવની તીવ્રતા હોવાને લીધે તીવ્ર મલિનતાના સદભાવમાં સીધે સીધો શુદ્ધિનો પરિણામ આવતો નથી. એમાં મંદતા આવે છે ત્યારે અશુભ પલટીને શુભ પરિણામ થાય છે, પછી એનો પણ અભાવ થઈને શુદ્ધ પરિણામ થાય છે. ત્યારે એવો વ્યવહાર કરવામાં આવે છે કે શુભ રાગ તે સાધન છે, અથવા શુભ રાગના કેટલાક પ્રકારને વ્યવહાર રત્નત્રયનું નામ દેવામાં આવે છે. જેમ કે તત્વ શ્રદ્ધાનનો વિકલ્પ, તત્વ શ્રદ્ધાન સંબંધિત વિકલ્પ તે વ્યવહાર શ્રદ્ધા, અંગ પૂર્વાદીનું શાસ્ત્ર જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન, અને શુભ અનુષ્ઠાન રૂપ ક્રિયા પરિણામ અને મન વચન કાયાની બધી જે શુભ અનુષ્ઠાન રૂપ ક્રિયા છે, યોગ અને ઉપયોગ, એ આચરણ ચારિત્ર, વ્યવહાર ચારિત્ર, વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર અને વ્યવહાર રત્નત્રય પણ કયા છે, અને તે નિશ્ચય રત્નત્રયના સાધન પણ શાસ્ત્રમાં કયા છે. પણ જ્યાં એની ચર્ચા કરી છે આ પંચાસ્તિકાય વગેરેમાં, પંચાસ્તિકાયની 160 પ્રવચન સાર, ત્યાં એને ભિન્ન સાધન તરીકે ગણવામાં આવ્યા છે. અભિન્ન સાધન નહીં પણ ભિન્ન સાધન, જુદા સાધન, આત્માના ગુણરૂપ સાધન ને પણ એને ગુણથી જુદા સાધન. જેમ ચોથો કાળ, સહનન, મનુષ્યત્વ એ વગેરેને ભિન્ન સાધન કહેવાય છે, એમાં વ્યવહાર રત્નત્રયને પણ ભિન્ન સાધનમાં જ નાખ્યા છે. સાધક દશામાં જે શુભરાગ આવે, દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેનો મહિમા થાય, શુભરાગ આવે, તેને ઉપચારથી સાધન કહેવાય છે. ઉપચાર એટલે ખરેખરું સાધન નહીં, કહેવા માત્ર સાધન. જેમ પાડોશીને સંબોધન કરવામાં આવે છે કે આ મારા કાકા છે, મારા અમે કાકાનો વ્યવહાર કરીએ છીએ, બોલવામાં એનો અર્થ કે કાંઈક એને સંબંધ એની સાથે રાખ્યો છે. ખરેખર કાકા નહીં હોવા છતાં એવો વડીલ ગણવાનો સંબંધ રાખ્યો છે, એમ ખરેખર વાત એ છે. એમ ખરેખર આ સાધન નથી, પણ પૂર્વ પર્યાયમાં એની ઉપસ્થિતિ છે, અને એ ઉપસ્થિતિ વ્યવહારે સાનુકૂળ છે. નિશ્ચય સાનુકૂળ નથી, પણ વ્યવહારે સાનુકૂળ છે, તેથી એના ઉપર ઉપચાર કરવામાં આવે છે. કહેવાય છે એમ, ઉપચારથી સાધન કહેવાય છે, કહેવાની વાત છે. પણ જો કરણ નામનો ગુણ આત્મામાં ન હોત તો આત્માના સ્વરૂપનું સાધન ન થાત. જો આ શક્તિ ન હોત, સ્વભાવ ન હોત, સાધન સ્વભાવ આત્મામાં ન હોત તો આત્માનું કાર્ય થાય એનું સાધન જ ન થાત. સાધન ન હોત તો કાર્ય ન થાત, માટે એનો સ્વભાવ છે, એ સ્વભાવ સાધન છે, એ અભિન્ન સાધન છે, એ નિશ્ચય સાધન છે, વાસ્તવિક એને સાધન શક્તિ રૂપે સાધન છે. તે ગુણ છે તો વિતરાગી દશા રૂપે તે પોતે પરણમી રહ્યો છે આત્મા. આત્મામાં સાધન નામનો ગુણ હોવાથી જેવો આત્મા છે તેવો પરણમી રહ્યો છે. આત્મજ્ઞાનના વિષયમાં આ એક મહત્વનો ગુણ છે, કેમ કે અનંતકાળમાં આ જીવે બાહ્ય સાધનની અપેક્ષા રાખી છે. જે બાહ્ય પદાર્થો, કોઈ પણ બાહ્ય પદાર્થો, દેવ ગુરુ શાસ્ત્ર થી માંડીને કોઈ પણ બાહ્ય પદાર્થો પ્રત્યેના પરિણામ, રાગ અને મોહની ઉત્પત્તિ સહિત થાય છે, બીજી રીતે થઈ શકતા નથી. અને માર્ગ તો વિતરાગી પરિણામ રૂપ છે. આમાં તકલીફ શું થાય છે કે કરવો છે વિતરાગ ભાવ, ધર્મ જે કરવો છે વિતરાગ ભાવ રૂપ, અને બાહ્ય સાધનની અપેક્ષા રાખે તો રાગ રાગ કરીને વિતરાગતા થવું છે એમ થાય. રાગ થી વિતરાગતા કરવી છે, રાગ કરીને વિતરાગતા કરવી છે, એ ખરેખર વિતરાગતા કરવાની વિધિને જાણતા નથી. આ ભૂલ થાય છે. એટલે એને કહે છે કે ભાઈ તારો ગુણ તારામાં છે, સાધન નામનો ગુણ તારો તારામાં છે. કોઈ સાધનાંતરની બીજા સાધનની અપેક્ષા તને નથી. છેલ્લા અંતકૃત કેવડી થાય છે, છેલ્લા અંતર્મુહૂર્તમાં એને શું બાહ્ય સાધન મળે છે, એને તો છેલ્લો એવો ઉપસર્ગ પરિસર હોય છે કે પ્રાણ ત્યાગ થાય, દેહ ત્યાગ થાય. કોઈ અનુકૂળતા નથી સાધનોની. મનુષ્ય દેહ પણ છૂટવાની તૈયારીમાં છે, અને બીજા કોઈ બહારના અનુષ્ઠાન કરી શકે એવી શરીરની મન વચન કાયાની સ્થિતિ રહેતી નથી. છતાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. કયા સાધનથી પ્રગટાવે છે કે અંદરમાં સાધન નામની શક્તિ છે, એ કાર્ય કરે છે આત્મામાં. જેણે એમ જાણ્યું કે મારું કાર્ય કરવા માટે હું પરિપૂર્ણ સાધન સંપન્ન છું, એને બહારમાં પરિણામ લંબાવવાની અપેક્ષાથી, અપેક્ષા બુદ્ધિ એ પરિણામ લંબાવવાની, વિપરીત અભિપ્રાયથી બહારમાં પરિણામ લંબાવવાની એની સ્થિતિ રહેતી નથી પરિણામમાં. તેથી એ અંતર્મુખ થઈ શકે છે. જે જીવોને એવો અભિપ્રાય હોય જ્યાં સુધી કે અમુક બહારમાં કારણ મળે, અનુકૂળતા મળે, સાધન મળે, તો હું મારા કાર્યમાં બરાબર સ્થિર થઈ શકું, એકાગ્ર થઈ શકું, ત્યાં સુધી તે જીવ બહિર્મુખ પરિણમન છોડીને અંતર્મુખ થઈ શકે જ નહીં. બાહ્ય પદાર્થની અપેક્ષા બુદ્ધિ અને બાહ્ય સાધન મેળવવાની જે પરિણતિ છે એ બહાર ને બહાર ફરશે ત્યાં સુધી, એ કદી અંતર્મુખ નહીં થઈ શકે. દ્રવ તેને કહીએ કે જેને પોતાના સ્વકાર્ય માટે બીજાની જરૂર પડે નહીં, એનું નામ દ્રવ કહીએ. નેત્રી દ્રવ શેનું? જો એને પોતાનું કાર્ય કરવા માટે બીજાની જરૂર પડે તો એ દ્રવ છે, એનું નામ દ્રવ ન પાડવું જોઈએ. એમ કે બહુ સરસ વ્યાખ્યા દીધી છે. પણ જો કરણ નામનો ગુણ આત્મામાં ન હોત તો આત્માના સ્વરૂપનું સાધન ન થાત. તે ગુણ છે તો વિતરાગી દશા રૂપે તે પ્રણમી રહ્યો છે, પોતાના જ સાધનથી પોતે કાર્ય કરી રહ્યો છે. પોતાનામાં શક્તિ ન હોય તો બીજો એને કેવી રીતે કાર્ય કરી દે? માણસ કહે છે કોઈ અશક્ત હોય તો લાકડીના ટેકે ઉભો રહીએ એક માણસ, એ વાત ખોટી છે. એ લાકડીના ટેકે ઉભો રહી શકે એટલી એનામાં શક્તિ છે, પોતાની શક્તિથી ઉભો છે. પણ માપ બતાવવું છે કે એને લાકડીના ટેકો જોઈએ એટલી ઓછી શક્તિ છે, પણ છે ખરી. પણ એથી પણ શક્તિ ઘટી જાય તો લાકડીનો ટેકો અને ઉભો, લાકડી એને ઉભો ન રાખી શકે. એનામાં શક્તિ ન હોય તો લાકડી એને ઉભો ન રાખી શકે. પગમાં એને શક્તિ હોય તો, એટલી શક્તિ હોય તો લાકડીનો ટેકો એના ઉપર ઉપચાર આવે. એટલી શક્તિ ન હોય તો લાકડી શું કરે? લાકડી કઈ ન કરી શકે. લાકડી લાકડીમાં છે, લાકડી કઈ કરતી નથી. ટેકો લેનાર જો ઉભો છે તો એમ સૂચવે છે કે એટલી શક્તિ પણ છે એનામાં, એનું માપ બતાવે છે. આ ચશ્માથી જોવે છે, આ સાધન છે જોવામાં. ચશ્માથી જોવે છે, ચશ્માથી શું આંખથી જોતો નથી. જો ચશ્માને આંખથી જોવે તો મળદું બરાબર જોવે, પણ એ જ્ઞાન પોતે જ સાધન છે. જ્ઞાન કરવામાં જ્ઞાન પોતે જ સાધન છે, પણ એનો ક્ષોષમ કેટલો ઓછો વધતો છે એ આ નંબર, ગ્લાસના નંબર બતાવે છે કે એની શક્તિ કેટલી ઓછી વધતી છે અંદરમાં. ગ્લાસ કામ કરતો નથી, શક્તિ કેટલું ઓછું કામ કરે છે અને કેટલી વધારે કામ કરે છે એ ચશ્માના ગ્લાસના નંબર સૂચિત કરે છે. એટલી વાત છે કે કામ કરે છે અંદરમાં ઉપાદાન શક્તિ કામ કરે છે, ત્યારે બાહ્ય સાધન ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. અંદરમાં જ્ઞાન કામ ન કરતું હોય તો બાહ્ય સાધન ઉપર અથવા બાહ્ય સંયોગ ઉપર કોઈ સાધનનો ઉપચાર લગાવી શકાતો નથી. પણ આમાં અભિપ્રાય શું રહી જાય છે? વાત તમારી સાચી, કારણ કે એ તો કાપી શકાય એવી વાત નથી. હું મળદું તો જોઈ શકતો નથી, પણ જ્યારે જીવતો હોય ત્યારે કાંઈક તો મદદ કરે છે કે નહીં? અને તમે એમ જો કાઢી નાખવા માંગતા હોય કે કાંઈ મદદ નથી એની, તો કાઢી નાખો ચશ્મા અને ફોડી નાખો આંખ. લો તમારી ઉપાદાન શક્તિ જુઓ કેટલી કામ કરે છે. માટે એમ સ્વીકારો કે એ કાંઈક કામ કરે છે. ભાઈ તારે એવી પરાધીનતા સ્વીકારીને જવું છે? ક્યાં પરાધીન રહેવું છે કે સ્વાધીન થવું છે? જો તારી શક્તિને સ્વીકારીશ તો શક્તિ વિકસિત થશે, વિકાસ પામશે. અને શક્તિનો સ્વીકાર છોડી દઈશ, પરાલંબનને સ્વીકારીશ, તો તારી શક્તિ છે એ મુરઝાઈ જશે, મૂંઢાઈ જશે, બિડાઈ જશે, કુંઠિત થઈ જશે. તો શક્તિનું, આત્માની શક્તિઓનું આ વિજ્ઞાન છે કે જો શક્તિનો સ્વીકાર કરવામાં આવે અને શક્તિનું સેવન કરવામાં આવે તો શક્તિ વિકાસ પામે. અને પોતાની શક્તિને છોડીને બાહ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે અને એનો સ્વીકાર કરવામાં આવે પોતાના સાધનને, સુખ માટે ને કાર્ય માટે, તો શક્તિ બિડાઈ જાય. આ એનું વિજ્ઞાન છે. એવું નહીં જાણતા હોવાને લીધે, વસ્તુ સ્થિતિના અજ્ઞાનને લીધે, વસ્તુના સ્વરૂપના અજ્ઞાનને લીધે ભૂલથી જીવ ઊંધે રસ્તે પોતાનું હિત કરવા માગે છે. પણ પોતાનું પ્રયોજન એ રીતે તો કોઈ કાલે સિદ્ધ થતું નથી. નિમિત્તો બાહ્યમાં હોવા છતાં દેવ ગુરુ શાસ્ત્ર વગેરે ચોથો આરો હોય, સહનન હોય, બધું હોય અને શુભ રાગ હોવા છતાં એ પણ નિમિત્ત છે. પૂર્વ પર્યાયની અપેક્ષાએ બહારમાં પરનિમિત્તો હોવા છતાં અને નિમિત્ત તરીકે અવસ્થામાં શુભ રાગ હોવા છતાં આ કરણ ન હોત તો વિતરાગી દશા ન થાત. આ કરણ નામનું સાધન ન હોત તો એક વિચાર કરવામાં આવે કે તો કોઈ રીતે કાર્ય ન થાત. બધા સાધનો સાધન તરીકે ખરેખર બેકાર છે. એક મુખ્ય સાધન છે એ પોતાનું શક્તિ છે. નિમિત્તો બાહ્યમાં હોવા છતાં અને શુભ રાગ હોવા છતાં આ કરણ ન હોત તો વિતરાગી દશા ન થાત. અંદર સાધન નામનો ગુણ ન હોત તો વિતરાગી દિશા ખરેખર નથા. તે સાધન દ્રવ્યમાં ત્રિકાળ પીડ્યું છે. સામાન્ય રીતે તો લોકો એમ વિચારે છે કે અમુક અમુક પ્રકારની દરેકને પોતપોતાની માનેલી સ્વીકારેલી પ્રતિકૂળતાઓ અને ઉપાધિના નિમિત્તો છે, એને પોતાની ખરેખર ઉપાધિ માની છે. એવી એવી ઉપાધિ ન હોય તો આપણે આપણું કામ બરાબર કરી શકીએ. જો આપણને કોઈ ઉપાધિ ન હોય તો આપણો ઉપયોગ બરાબર આત્મામાં લાગે. માટે સર્વ અનુકૂળતાઓ થઈ જાય તો આપણે પૂરેપૂરું આપણું કામ કરી શકીએ. હવે જે પર પદાર્થોને ઠીક કરવા માગે છે પોતાની કલ્પના પ્રમાણે, એ પર પદાર્થોમાંથી એક પણ રજકણ એનું તાબેદાર નથી. ન તો કોઈ એક જીવ એનો તાબેદાર છે. એ તો સામે સામે જોઈ ને પછી સંબંધ તો સામે સામે ઉભો થાય ને પછી એ પર પદાર્થો માંથી એક પણ રજકણ એનું તાબેદાર નથી. ન તો કોઈ એક જીવ દખલ કરવા જાય છે. પણ આમાં શું છે કે એને એમ છે કે આ ઠીક થઈ જાવ, આ આમ થઈ જાવ, નહીં આ આમ થઈ જાય, આ આટલું આમ થઈ જાય, આટલું આમ થઈ જાય, પછી વાંધો નહીં. હવે એક રજકણ કે એક જીવ, સામે જીવો અને અજીવો બે પદાર્થ છે, એમાંથી કોઈ એનું તાબેદાર નથી, બધા સ્વતંત્ર છે. ઓલા એના તાબામાં આવવાના નથી, નાનું કાર્ય થવાનું નથી. આ પરિસ્થિતિ છે. પણ જો કોઈ જીવ એમ વિચારે કે ગમે તે પરિસ્થિતિઓ બહારમાં, ગમે તે પ્રકાર હો બહારમાં, મારે મારું કાર્ય કરવું છે ને અત્યારે જ કરવું છે, એ જીવો કાર્ય કરી શકે છે. એ જીવો એ કાર્ય કર્યું છે, બાકી કોઈ કાર્ય કરી શકે એ પરિસ્થિતિ છે
નહીં.
બિલકુલ નહીં. અને એટમોસ્ફિયર બરાબર છે ને નહીં, તારી કલ્પના છે. બહારમાં જે કાંઈ છે એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા એ તારી કલ્પનાથી કાંઈ વિશેષ નથી. તારે તારા આત્માને તારા અંતર્મુખ થવા માટે કાંઈ લેવા દેવાનું નહીં. તારે અંતર્મુખ થવું હોય તો અસંયોગી તું તત્વ છો, અસંગ તત્વ છો, એનું ભાન કર અને એમાં લીનતા કર, બસ આટલું કાર્ય છે. બાકી બધું દુનિયા દુનિયાની રીતે દુનિયાના પ્રવાહમાં ચાલી જ જાય છે, અનાદિથી ચાલી રહી છે, અનંતકાળ પર્યંત ચાલુ રહેવાની છે. જગતના જીવો જગતના પ્રવાહમાં રહેવાના છે. આમ જ જગત સદાય કાળ ચાલવાનું છે. કોઈ કાળે ધર્મના ધર્મ કરનારા જીવો ઓછા હશે, કોઈ કાળે વધારે હશે, એવું બનશે. પણ તેથી તને શું છે? કોઈ ઘણા જીવો ધર્મ કરનારા હોય તેથી તને ધર્મ થાય? ચોથા કાળામાં તારું અસ્તિત્વ નહોતું કાંઈ? અનંતા ચોથા આરામાં તું હતો, એક નહીં કેટલા અનંતા ચોથા આરા ગયા ને એમાં તું હતો, અનંતવાર હતો તું ચોથા આરામાં. અને ઘણા જીવો ધર્મ પામી પામીને ગયા સિદ્ધાલયમાં, એથી તને કઈ લાભ થયો નહી. અને બીજા આરાઓમાં પણ તારું અસ્તિત્વ રહ્યું છે, એથી કઈ તને નુકસાન થાય છે એવું નથી. પણ નો નાચવું હોય તો નાચનારીને આંગણું વાંકું. આપણે કહેવત છે કે નહીં કે ભાઈ આજ નહીં નાચ થાય, કેમ કે આંગણું બરાબર વાંકું. આંગણું વાંકવું અમે તારે શું કરવા દેવા છે. પણ પોતાને કાર્ય ન કરવું હોય ત્યારે એ બાના શોધે છે કે આને કારણે મને મારો ઉપયોગ સ્થિર નથી થતો, ઉપાધિ ઘણી વધી ગઈ છે, શરીરમાં અસાતાથી આ કરે છે, ફલાણું રિયા કરે છે, આમ થાય છે, તેમ થાય છે. એ બધી વાત નાતનારીને આંગણા આંકા માટવું જેવું છે, બીજું કાંઈ નથી. એને પોતાને કાર્ય કરવું હોય તો કોઈ રૂપ ના કરણ રૂપ સાધન દ્રવ્યમાં ત્રિકાળ પડ્યું છે, સદાય હાજરા હજુ છે, મોજૂદ છે. કોઈ કાળ એવો નથી જયારે એને પોતાની પાસે પોતાનું સાધન હાજર નથી એવો એક પણ સમય નથી. પોતે ન હોય તો પોતાનું સાધન ન હોય. જો પોતે છે તો પોતાનું સાધન પણ સદાય છે. કાર્ય કરવા માટે સાધન જોઈએ, કઈક સાધન જોઈએ એ વાત ભૂલી જવા જેવી. જો તારા સ્વરૂપ ને અંદર માં પરિપૂર્ણ સાધન થી તું સંપન્ન છો, નિમિત્ત માં કે રાગ માં સાધન નથી. તારું સ્વકાર્ય નું સાધન કોઈ નિમિત્ત માં નથી ને કોઈ રાગ માં નથી. ત્યાં સાધન નથી ને ત્યાં કઈ બાધા થાય એવું પણ નથી. એ તને બાધા કરનાર નથી, જેમ મદદ કરનાર નથી તેમ તને રોકનાર પણ એ ખરેખર નથી. રોકાય છે તો પોતે પોતાની મળે. આ સિદ્ધાંત છે, ત્રણેય કાળે આ સિદ્ધાંત છે. કોઈ પણ જીવ પોતે રોકાય છે, પોતાના કારણે રોકાય છે, કોઈ બાહ્ય પરિસ્થિતિને કારણે હરગીજ નહીં. મહાસિદ્ધાંત છે, અફર સિદ્ધાંત છે, ત્રણેય કાળ નો અફર સિદ્ધાંત છે. પોતાના દોષે પોતાને બંધન છે, જીવને બંધન થાય છે અથવા સંસારમાં રખડવું થાય છે એ પોતાના દોષથી છે. કોઈ એને રખડાવે છે એ વાત બિલકુલ નથી, ન તો એને કોઈ જડ કર્મ રખડાવે છે કે ન તો એને કોઈ બીજા જીવો રખડાવે છે. કુગુરુ એ મિથ્યા ઉપદેશ આપ્યો માટે હું રખડ્યો એ વાત તારી ખોટી છે, અથવા સદગુરુ મને ન મળ્યા માટે હું રખડ્યો એ વાત પણ તારી ખોટી છે. આમ છે કેમ કે ઉપદેશ મિથ્યા ઉપદેશ ગ્રહણ કરવામાં તારી સ્વતંત્રતા છે. કોઈએ કઈ પરાણે તારામાં ઉપદેશને ઉતાર્યો છે એમ તે હોંશેથી એ વાતને સ્વીકારી છે, અને સદગુરુ મળવા છતાં એની વાતને સ્વીકારી નથી ને અડસેલો માર્યો છે એ તારી સ્વતંત્રતાથી માર્યો છે. કોઈ એમાં પરાધીનતા છે નહીં, કોઈની જબરજસ્તી ચાલે એવું નથી. આત્માની જેમ દરેક દ્રવ્યમાં છ કારકો સ્વતંત્ર રહેલા છે, છ દ્રવ્યની અંદર કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ એ આત્મામાં છ શક્તિઓ છે. 47 શક્તિઓ છે, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ વગેરે, પ્રકાશત્વ, સ્વચ્છત્વ, પ્રભુત્વ. એમાં 47 શક્તિમાં 6 શક્તિનું પણ વર્ણન સમયસારના પરિશિષ્ટમાં આવ્યું છે, અને અનુભવ પ્રકાશમાં પણ કેટલીક શક્તિઓનું વર્ણન દીપચંદજીએ લખ્યું છે પરમાગમોના આધારે. આત્માની જેમ દરેક દ્રવ્યમાં છે, દ્રવ્યમાં જળમાં પણ જળનું કાર્ય કરવાની શક્તિ છે, એ જ રીતે ધર્માસ્થિએ ધર્માસ્થિ આકાશ અને કાળ એની સાથે તો બીજો સંબંધ બુદ્ધિપૂર્વકનો નહીં હોવાથી એનો વિશેષ વિચાર નથી કરવામાં આવતો, પણ એના એનું કાર્ય કરવામાં એના આમાં પણ છ કારકો બરાબર રહેલા છે. અહીં આત્માની વાત ચાલે છે, છ દ્રવ્યમાં પણ પોતાની વાત કરવી છે. જો રાગના આધારે ધર્મ હોય તો રાગ ટળી જતા ધર્મનો પણ અભાવ થઈ જાય. જો રાગના આધારે ધર્મ હોય તો રાગ ટળી જતા ધર્મનો પણ અભાવ થઈ જાય. ન્યાય આપ્યો છે, લોજિક આપ્યો છે કે બહુ ભાગ જીવ જો ખુલ્યો હોય તો આ રીતે ખુલ્યો છે, કોઈને કોઈ બાને કોઈને કોઈ કારણે પોતાની રાગની વાસનાને કારણે એ રાગનો આધાર લે છે. અને રાગના આધારે ધર્મ થાય, કોઈને કોઈ રાગના આધારે ધર્મ થાય એ વાત એને છોડવી પોસાતી નથી. એને એક અહીંયા ન્યાય લોજિક આપ્યો છે કે જો રાગના આધારે ધર્મ થતો હોય તો રાગ ટળી જતા ધર્મનો પણ અભાવ થઈ જશે. કેમ કે રાગને ત્યાં આધાર બનાવ્યો, તારો આધાર ખસી ગયો, કોના આધારે રહ્યો હતો? રાગના આધારે વિતરાગી ધર્મ થાય એ વાત તો દેખત રીતે બેહુદી લાગે છે. મલિનતાથી પવિત્રતા પ્રગટ થાય, રાગ પોતે મલિન ભાવ છે, દુઃખ ભાવ છે, અશુચિ અને અશુચિ એટલે મલિન અને દુઃખ ભાવ છે. એનાથી સુખ પ્રગટે, દુઃખથી સુખ પ્રગટે અને અશુચિથી શુચિ થાય, અપવિત્રતાથી પવિત્રતા થાય એ વાત તો દેખત રીતે પણ સુસંગત નથી, વિસંગત છે. અહીંયા તો જે જીવ રાગનો આધાર લે છે એ રાગ જો ટળી ગયો તો તારો આધાર ટળી ગયો, તારો ધર્મ ટળી જશે. રાગના આધારે ધર્મ થાય, ધર્મ હોય તો રાગ ટળી જતા ધર્મનો પણ અભાવ થઈ જાય. એટલે રાગને ધર્મનો આધાર માનવા જતા કદી કોઈને ધર્મ પ્રગટશે એ પરિસ્થિતિ આવશે નહીં. આ વિષય ગુરુદેવના ઉપદેશનો મુખ્ય વિષય છે. જીવ અનાદિથી ભૂલ્યો છે, રાગી જીવ રાગમાં જ ભૂલ્યો છે. પછી રાગના પ્રકાર અનેક હોવાથી આ પ્રકારની ને આ પ્રકાર, આ પ્રકારની ને આ પ્રકાર એમ પ્રકારાંતરપણામાં ને રાગમાં ને રાગમાં એ રોકાવા માગે છે, રોકાણો છે, અને તેથી એને ધર્મ થયો નથી, વિતરાગી ધર્મ નથી થયો. ધર્મ તો એવું પરિણામ છે કે જે રાગના અભાવ સ્વભાવે છે, રાગના અભાવ રૂપે એ ધર્મ છે. મનુષ્ય દેહ, પછી આ બીજા બાર સાધન ને લે છે, મનુષ્ય દેહ અથવા મજબૂત સહનનો આધાર હોય તો તે ખસી જતા નિર્મળતા રહેત નહીં. જો મનુષ્ય દેહ છે એને આધાર માનો તો મનુષ્ય દેહ ગયો, વિયોગ થઈ ગયો, જે નિર્વાણ પામે છે એમાં તો મનુષ્ય દેહ રહેતો નથી. તો મનુષ્ય દેહના આધારે કાર્ય થયું તો એ આધાર ગયો, તો કારણ ગયું તો કાર્યનો નાશ થઈ ગયો, ગયો તો કાર્ય તો બરાબર રહે છે. કાર્ય સંપન્ન કાર્ય એમને એમ રહે છે એ બતાવે છે કે ખરેખર કારણ પેલું નહોતું. અને મનુષ્ય દેહ તો અનંત જળ પરમાણુની રચના છે, એ જળ પરમાણુ આત્માની શું મદદ કરે? જળ પરમાણુને પોતાને મદદ કરવાની બુદ્ધિ નથી, મદદ કરવાનું જ્ઞાન નથી, મદદ કરવાની પ્રેરણા નથી, મદદ કરું એવો કોઈ એનામાં ભાવ નથી. અજ્ઞાનપણે આ જીવ એનો આધાર દે છે. દેખતો આંધળાનો આધાર દે છે કે તું આંધળો મને હલાય, જરાક આગળ લઈ જા, આગળ લઈ જા, મને થોડોક આગળ લઈ જા. પોતે દેખતો છે, આંધળાનો આધાર દે છે. એ પરિસ્થિતિ મનુષ્ય દેહ અથવા મજબૂત સહનન હાડકું વળી દેહ ને દેહનું હાડકું આંધળ એનો આધાર હોત તો તે ખસી જતા નિર્મળતા રહેત નહીં. આત્માની નિર્મળતા એના આધારે ઊભી થઈ હોત તો નિર્મળતા ચાલી જાત, પણ ખરેખર એના આધારે નિર્મળતા રહી નથી. જે નિર્મળતા થઈ છે એ આત્માની શક્તિમાંથી થઈ છે. આત્માને જે પવિત્રતા અને નિર્મળતા પ્રગટ થઈ છે તે આત્માની શક્તિમાંથી થઈ છે. એ શક્તિ તે જોઈ નથી, તે જોઈ નથી એટલે તું તારી નિર્બળતાથી એમ માનેશ કે ફલાણો મને મદદ કરે તો મારું કામ થાય. હું તો પાંગળો છું, નબળો છું, દીન છું, લાચાર છું એવી તારી કલ્પના તું કરે છો. ક્યાં સુધી? કે તારી શક્તિને જોઈ નથી ત્યાં સુધી. નહીતર તારી શક્તિ તારામાં બેહદ છે, અપરંપાર શક્તિ તારામાં છે. કે જે શક્તિને તારી નિર્મળતા ને વિતરાગતાનો ધર્મ પ્રગટ થાય છે. એ શક્તિ જેને ધર્મ પ્રગટ્યો છે એ શક્તિના આધારે પ્રગટ્યો છે. જેને પોતાના સામર્થ્યનું ભાન કર્યું ને શક્તિને સંભાળી કે હું આવો મહાન પદાર્થ, એનો જે પુરુષાર્થ ઉપડ્યો છે એને એને ધર્મ કર્યો છે ને કર્યો છે. બાકી જે નિમિત્તોને આધીન રહ્યા તે રાગ રૂપે પરિણમા, એને વિતરાગી ધર્મ થયો નથી, એની દીનતા મટી નથી, એની લાચારી ગઈ નથી. સહનનો આધાર હોય તો તે ખસી જતા નિર્મળતા રહેત નહીં, પણ એમ નથી. ખરેખર કોઈ જળના દેહના કે હાડકાના આધારે નિર્મળતા થઈ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જિન મંદિરો હોય, મુનિઓ વિચરતા હોય તો ધર્મની પ્રભાવના થાય, એવા શાસ્ત્રમાં કથન આવે. થામ થામ જિન મંદિરો બંધાવો અને ધર્મની પ્રભાવના કરો, એવું શાસ્ત્રમાં આવે. મુનિ મહારાજો વિચરતા હોય તો એ ધર્મની દેશના આપે, ધર્મની પ્રભાવના ખૂબ થાય, ઘણા જીવો ધર્મ પામે. આવી બધી વાતો શાસ્ત્રમાં નિમિત્ત પ્રધાનતાથી આવે છે. પણ ધર્મ તો પોતાની સ્વરૂપ શક્તિના આધારે થાય છે, કોઈ સંયોગના આધારે ધર્મ થતો નથી. અને એ પોતે પોતાથી વિચારવું કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ આ જીવ ઉપજ્યો છે, જ્યાં એટલો મોક્ષ માર્ગ સિવાય બહારમાં કોઈ માર્ગ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં પણ જીવ વાતાવરણ હોય ચારે કોર બારમાં, ત્યારે પણ આ જીવ હતો. એનાથી જો ધર્મ થતો હતો એ દિવસ નો થઈ ગયો હોત. એનાથી થાય છે વસ્તુ સ્થિતિ આમ છે. આવે તો ધર્મ થાય એ પ્રશ્ન નથી. જો મંદિરમાં આવું તો ધર્મ થશે, એમ જો તું મંદિરમાં આવીશ તો કદી ધર્મ નહીં થાય. હું મંદિરમાં એવું કામ ન કહો, હે આવવાથી ધર્મ થશે એ વાત તો ભૂલી જાય. અને એ ક્યાં તારા હાથની વાત છે? દેહનું ક્ષેત્રાંતર થવું, એક રજકણનું ક્ષેત્રાંતર થવું એ તારા હાથની વાત નથી. દેહને આખા દેહની તો ક્યાં વાત કરવી? અને એમ હોય તો જે ના આવી શકે એને તરફ ન થાય એ પરિસ્થિતિ ઊભી થાય. સ્વતંત્રતા મુખ્ય રાખવી, પછી શું ભાગ આવશે, કાર્ય થવા યોગ્ય છે તે થશે, નહીં થાય એવું નથી. પણ એનાથી તને લાભ છે એ માનવાનું તો ત્યારે ભૂલી દીજે ને અત્યારે ભૂલી દીજે, એ વાત સ્પષ્ટ છે. મંદિરમાં ન આવવું ને સ્વચ્છંદ કરવો તો કયા હેતુથી આ વાત સાંભળે છે એ વાત એને પહેલા વિચારવી જોઈએ. કોઈ નિર્દોષ થવાનો ધર્મ પ્રાપ્તિ ના હેતુ થી વાત ચાલે છે કે હેતુ છોડીને વાત ચાલે
છે?
શાસ્ત્ર માં કથન આવે કે જિન મંદિરો હોય, મુનિઓ વિચરતા હોય તો ધર્મ ની પ્રભાવના થાય, એ નિમિત્ત થી કથન છે. નિમિત્તની પ્રધાનતા બતાવનારું એ કથન છે, નિમિત્તની મુખ્યતા બતાવવા માટે તે કથન છે. પણ તેમાં તે કથન પ્રમાણે વાસ્તવિકતા, વસ્તુ સ્થિતિ છે વાસ્તવિકપણે, એમ ખરેખર માનવું જોઈએ નહીં. શુભ વિકલ્પ આવે પણ તેના આધારે કે મંદિરોના આધારે ધર્મ પ્રગટતો નથી, ન તો મંદિરના આધારે ધર્મ પ્રગટે છે કે ન તો શુભ વિકલ્પના આધારે ધર્મ પ્રગટે છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહેતા, મંદિરો ઘણા બંધાણા ગુરુદેવના પ્રભાવના નિમિત્તે ચોખ્ખું કહેતા, કોઈ તું લાખ કરોડ મંદિર બંધાવ નહીં, તારી બધી સંપત્તિ દાનમાં આપીને મંદિરો બંધાવતો તને એનાથી ધર્મ થાય કે એ ભાવ તારું ધર્મનું કારણ થાય, એ વસ્તુના સ્વરૂપમાં તો નથી. પછી લોકો કહેતા કે આવું કહેવા જશે તો કોઈ મંદિર નહીં બંધાવે, કે એ જ બંધાવે છે, આ સાંભળનારા પછા બંધાવે છે. બંધાવવાનો વિકલ્પ છે ને, બંધાવવું હોય ત્યારે એને સ્વતંત્ર પરમાણુ કામ કરે છે. કોઈ જીવ એક રજકણ ને ઉપાડે છે એ વાતમાં તો કઈ માલ નથી. હા, ત્યાં નાયરુ પૈસા ખર્ચતા હતા ને એવી રીતે બોલે, 50-50 હજાર વધે, આપડે 25 રૂપિયા વધે, 5-50 હજાર વધતા છે ભાઈ, ગયા હોય મને ખબર હશે, 2 લાખ તો કે 2.5 લાખ તો કે 3 લાખ, 3.5 લાખ બહુ પૈસા ખર્ચે છે. એનાથી ધર્મ થાય એ વાત ભૂલી દીધી. અને પૈસા ખર્ચે એટલે એને કાંઈ માખણ લગાડવું એ વાત પણ ત્યાં છે. બહુ તમે ધર્મ કર્યો, તમે તો 5 લાખમાં બોલી લીધી, બહુ ધર્મ કર્યો એ વાત ત્યાં નથી. બહુ નિર્ભીકતા બોલવામાં પોતે, સંપ્રદાય છોડીને નીકળ્યા હતા ને, સંપ્રદાયમાં લોકો બહુ માનતા હતા, સંપ્રદાયમાં ભગવાન જેટલું માન વધી ગયું પછી સંપ્રદાય છોડ્યો છે, એટલે કઈ માનની અપેક્ષાઓ તો છોડી શકત નહીં. એમ કેતા અમે ગળા બુડ નહીં માથા બુડ હતા કે સંપ્રદાયમાં, કેતા એવું પોતે પોતે કે સંપ્રદાયમાં અમે ગળા બુડ નહોતા ડૂબેલા, માથા બુડ ડૂબેલા હતા, એટલું માન દીક્ષા લઈ લીધી ત્યાં સુધી. સંપ્રદાયની અંદર આવા કોઈ સાધુ નથી, તો બાહ્ય પ્રતિભા, નાની ઉંમર, બાહ્ય પ્રતિભા ઘણી, પછી વિદવત્તા, પોતે વ્યાખ્યાનકાર, ગુરુ વ્યાખ્યાન ન કરે, બીજા એમના ઉપરની દીક્ષાવાળાઓ વ્યાખ્યાન ન કરે, મોટી વળી દીક્ષાવાળાઓ, જૂની દીક્ષાવાળા આ વ્યાખ્યાન કરે. રાજકુમાર જેવા દેખાય સાધુ હોય તો પૂન કઈ અછાનું રે નહીં, પૂન છુપે નહીં, ભભૂત લગાયો સાધુ થાય એથી કઈ પૂન ને છુપે નહીં, ફેર છે એટલે ફેર છે, જે ફેર દેખાણો ત્યારે આમાં આત્મા તો આત્માનો ખૂન થઈ જાય, ખંખેરી નહીં ખબર. પછી હવે સંપ્રદાયનું આટલું બધું છોડી વળી નવાને ક્યાં માખણ લગાડે, કે ત્યાં 1,00,000-5,00,000 ખર્ચા માટે તું બહુ હારો, એ વાત રહેતી. એથી ધર્મ છે એ વાત સિદ્ધાંતમાં નથી, સિદ્ધાંતમાં નથી. બસ ધર્મ તો સિદ્ધાંતને અનુસરતા થશે. ખરી વાત, ધર્મ તો સિદ્ધાંતને અનુસરતા થશે. શું કે છે, શુભ વિકલ્પ આવે પણ તેના આધારે કે મંદિરોના આધારે ધર્મ પ્રગટતો નથી. પણ અધિકરણ ગુણના આધારે ધર્મ પ્રગટે છે, ટકે છે ને વધે છે. ગુણ ચાલુ છે, સાધન નામનો જે ગુણ છે ને, અધિકરણ લીધો. કોના આધારે ધર્મ પ્રગટે? કે આત્મા અધિકરણ સ્વરૂપ છે, જેનો આધાર લેવામાં આવે છે ત્રિકાળી ધ્રુવ તત્વ. એ પોતે જ અધિકરણ સ્વરૂપ છે, જેનો આધાર લેવામાં આવે છે, એના આધારે ધર્મ પ્રગટે છે. અંતર્મુખ થઈને સ્વરૂપનો આધાર લઈએ તો ધર્મ પ્રગટે છે. એ સ્વરૂપનો આધારને અવલંબન લેતા લેતા ધર્મ વધે છે, અને એના અવલંબને ધર્મની પરિપૂર્ણતા થાય છે. અધિકરણ ગુણના આધારે એટલે ગુણ કામ કરે છે એમ કેમ, એ ગુણનું અવલંબન લેવું છે એમ નથી. ત્યાં એ સ્વરૂપ જે આખો આત્મા છે, એ આખા અખંડ આત્માનું અવલંબન છે, અને અવલંબનમાં અધિકરણ નામનો ગુણ કામ કરે છે. અને બધો આધાર પરિણામનો, શેનો આધાર પરિણામ લે છે એના ઉપર છે. પરિણામ થવાનો આધાર પણ પરિણામ કોનો આધાર લીધે છે એના ઉપર, એની સદોષતા અને નિર્દોષતા ઉપર થાય છે. જો રાગ અને પુણ્યને લીધે ધર્મ હોય અને શાસ્ત્રથી ધર્મ હોય તો તે ખસી જતા, અથવા રાગ ટળી જતા તે ધર્મનો નાશ થઈ જાય, પણ એમ બધો ફરીને લોજિક આપ્યું છે, આધાર લીધો છે ને. અહીં આત્માની વાત ચાલે છે. જો રાગના આધારે ધર્મ થતો હોય, પહેલેથી અધિકરણનો વિષય લીધો છે 676માં, જેમ સાધનનો વિષય લીધો છે એમ 677માં આધારનો વિષય લીધો છે. તારે આધાર કોનો લેવો છે? કોના આધારે તું પરિણ રહેવા માંગે છો? કોના આધારે ટકવા માંગે છો? તારું અનાદિ અનંત અસ્તિત્વ છે, અનાદિ અનંત તારી હૈયાતી છે, તો એનો આધાર પણ તું પોતે જ છો, કોઈના આધારે નથી. શરીરના આધારે તું ટેક્યો નથી. શરીર નહીં હોય તેથી તું હઈશ, આ શરીર નહીં હો તેથી પણ તું હઈશ. તું નહીં હોય એવું નહીં બને, પછી તારે શું વાંધો છે? જેમ આ કપડા ફાટી જશે તેથી તું હઈશ, નવા કપડા તેથી પહેર્યા છે, બીજા પહેર્યા છે. એમ શરીર બદલાશે, એક શરીર જશે બીજું આવશે, જશે આવશે જશે આવશે, એવું અનંત વાર બન્યું છે. એ જે જે જવાબ વાળી ચીજ છે એની સાથેનો જે લગવાડ છે તારો, એ તને દુઃખદાયક છે. આધાર બુદ્ધિ છોડ, કે આ શરીરના આધારે હું જીવું છું, તો શરીરને નભવાના જેટલા સાધનો છે એનો પણ તને આધાર આવ્યા વિના નહીં કે હવે એના આધારે હું રહું છું. અન્ન પાણીના આધારે રહું છું. અન્ન પાણી શેનાથી મળે છે? પૈસાથી મળે છે, તો પૈસાના આધારે હું જીવું છું. પૈસા શેનાથી મળે છે? તો કે દુકાનથી મળે છે, દુકાનના આધારે હું જીવું છું. દુકાન કેવી રીતે ચાલે છે? કે ગ્રાહકો આવે છે, માટે ગ્રાહકોના આધારે હું જીવું છું. એ વણઝાર એટલી લાંબી થશે કે આખી દુનિયાને તારે આધાર બનાવવી પડશે. એવું કે તારું અસ્તિત્વ નહીં રહે એ અભિપ્રાય આવીને ઉભો રહેશે, અને એમાં આકુરતાનું કોઈ માપ રહેશે નહીં. એટલી આકુરતાને અશાંતિ વધશે. લોકો કહે છે કે અમેરિકામાં એટલી બધી આ ઇસ્કોન ઊભું થયું છે, એમાંથી ઊભું થયું છે. હરે રામ હરે કૃષ્ણ, રાજકોટ માં બહુ આવ્યો, દુનિયા ભરમાં એના મંદિરો ના બનાવ્યું. એના જે આદ્ય સ્થાપક છે એને સ્ટેચ્યુ મૂક્યો છે મુંબઈના જૂના મંદિરમાં. હવે ખરેખર તો એ માણસ ત્યાં ગયા હતા એમાં કાંઈ નહોતો, અમેરિકા ગયા હતા એમાં કોઈ બે ચાર શ્રીમંત માણસ એનો કોઈ પુણ્યનો યોગ ભેગા થઈ ગયા, આખો મહાત્મા લાગે છે, મને કાંઈ પડી નથી કે આપણે આટલી બધી સંપત્તિ, અબજોની સંપત્તિ પછી અશાંત ને દુઃખી છીએ અને આને કાંઈ નથી, તો આ તો હાવ પીડ્યા છે શાંતિથી. તો મહારાજ આવું કાંઈક અમને કરી દો ને, તો કે હરે રામ હરે કૃષ્ણ. પણ શું હરે રામ હરે કૃષ્ણ? તો કે આ મંત્ર તમને આપ્યો કે આ એમાંથી હરે રામ હરે કૃષ્ણ ઉપડ્યું છે. બીજું કાંઈ નહીં, આગળ પાછળ કોઈ જ્ઞાન નહીં, કોઈ ભાન નહીં, કાંઈ લેવા દેવા નહીં, એમાંથી એવું ચાલ્યું એવું ચાલ્યું. એ લોકો નાચે છે, અત્યારે તો કોઈ જાસૂસી સંસ્થા થઈ ગઈ છે એમ કે છે, પછી તો બધું ચાલે છે રાજકારણમાં, તો ચાલ્યું બહુ. હવે હું મુદ્દો તો એટલો છે કે શાંતિ માણસને જોઈ જોઈએ, ઓલાને સંપત્તિ મળીને અશાંતિ કેમ થઈ ગઈ? અબજોની સંપત્તિ પછી એને આખી દુનિયાનો આધાર લીધો હતો, એ અશાંતિ વધી ગઈ. આનાથી મને સુખ, આનાથી સુખ, આનાથી સુખ, આનાથી સુખ, આનાથી સુખ. ખૂબ સાધનો મળે એનાથી સુખ, ખૂબ સાધનો મળ્યા ને સુખ ના બદલે દુઃખ વિધ્યું, ક્યાંથી વિધ્યું? કે ચેતન છે એ પોતાના વિરુદ્ધ જાતિના અચેતન પદાર્થનો તીવ્ર રસ કેળવે છે, તો એનો જે શાંત રસ છે એ ઉલટીને ઊંધો પડીને અશાંતપણે પરિણમે છે. બસ આ વિજ્ઞાન છે, એનું બીજું કાંઈ નથી. જેટલો તીવ્ર રસ જળનો ઉદગળનો સંયોગનો જેટલો તીવ્ર રસ કેળવાઈ જાય, જેટલી જેટલું એમાં મમત્વ પણ ઉઠી જાય કે આનાથી હું સુખ લઉં, આ મારું છે ને મારાથી સુખ લઉં, શરીર મારું છે ને એનાથી હું, પછી સંયોગ ઓછો હોય કે વધારે હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ રસ તીવ્ર થાય તો એનાથી એની અશાંતિ વિધા વિના રહે નહીં. આ અશાંતિ વધવાનું કારણ છે. એટલે એમ કહે છે કે રાગ અને પુણ્યને લીધે ધર્મ હોય તો રાગ મટી જાય તો ધર્મ મટી જવો જોઈએ, પુણ્ય મટી જાય તો ધર્મ મટી જવો જોઈએ, અને શાસ્ત્રથી ધર્મ હોય તો શાસ્ત્રનો નાશ થાય ત્યારે ધર્મનો નાશ થઈ જવો જોઈએ, પણ ખરેખર એને આધારે ધર્મ હોય તો એ ખસી જાય, આધાર ખસી જાય, આધાર ટળી જાય, આધારનો નાશ થઈ જાય તો ધર્મનો નાશ થવો જોઈએ. પણ એમ તો બધું એ રીતે એને પોતાનો આધાર લેવાનો એમાં સૂચન છે.
જય હો પરમ કૃપા શ્રીકાન ગુરુદેવનો, જય હો સનાતન શ્રી અંબા જય ધર્મનો, જય હો.